जय जिनेन्द्र। जैन सिद्धांत प्रश्नोत्तर माला एनो स्वाध्याय चाले छे। एमा पार्ट बीजो प्रश्न 92 क्वेश्चन 92 जैन सिद्धांत प्रश्नोत्तर माला पानु 58 कॉम्प्यूटर मा गो टू पेज नंबर 319 प्रश्न 92 अध्यात्म शास्त्रों में नयों स्वरूप शू छे। अध्यात्म शास्त्रों में नयों स्वरूप शू छे। अहीं उत्तर में गाथाओ आपी छे अने ए प्रमाणे समझावी छे। बहु सरस बात करी छे कि तावत मूल नयौ द्वै निश्चयो व्यवहारश्च। नयोना मूल बे भेद छे, निश्चय नय अने व्यवहार नय। बीजी गाथामां कहे छे कि तत्र निश्चय नयो भेद विषयो व्यवहारो भेद विषयो। निश्चय नय अने व्यवहार नय बे भेद कया, तेमां निश्चय नय गुण गुणीना अभेद विषय करवा वाळो अने व्यवहार नय गुण गुणीना भेद विषय करवा वाळो छे। निश्चय नय एटले जे परम सत्य नय छे, सत्यार्थ छे, जे स्वने आश्रय छे ते निश्चय नय छे। पर आश्रित छे ते बधो व्यवहार छे। परने आश्रय जे छे ए जे दृष्टिकोण छे ए बधो उपचार छे, व्यवहार छे। परने लक्ष्य करी अने वात करवामां आवी होय तो ए बधो ज व्यवहार छे। अने स्वने आश्रय परनी अपेक्षा विना आत्मानी जे वात छे ए निश्चय छे। तो निश्चय नय छे ए स्वमां पण भेद नथी करतो, ए भेद करीने जोवा वाळो नय नथी। निश्चय नय छे ते भेद नहीं करतो, एटले क्यां सुधी भेद नहीं करतो कि गुण अने गुणी एवो भेद पण करतो नथी। आत्माना स्वरूपनी वात छे तो आत्मा केवो छे तो एम कहेवुं कि आत्मा अनंत गुणोनो पिंड छे तो ए व्यवहार थई जाय छे। केम के मां गुण अनंत गुण छे अने ए अनंत गुणनो पिंड एवो गुणी ए आत्मा एवो भेद पाड़वामां आवे तो पछी ए व्यवहार थई जाय। अहींया शुं कहे छे कि तेमां निश्चय नय गुण गुणीना अभेद विषय करवा वाळो छे। गुण अने गुणी एने भेद पाड़ीने जो जोवामां आवशे तो ए व्यवहार थशे, ए व्यवहार नयनो विषय थई जाय छे। केम व्यवहार नयनो विषय थई जाय छे कि ए समझवा माटे बराबर छे कि आत्मा मां अनंत गुण छे अने पछी कया गुण छे अने केवी रीते छे ए बधुं समजवुं छे त्यारे तो भेद पाड़वा पड़शे। ए भेद पाड़ीने ज समजी शकाय, एने जुदू जुदू करी अने समजी शकाय, पृथक पृथक समजी शकाय, एक एक पछी एक एम समजी शकाय। ज्ञान गुणनी वात करता होईए तो पहेला ज्ञान गुणने समजीए, पछी दर्शन गुणने समजीए के पछी चारित्र गुणने समजीए, के ए रीते एक एक करीने समजी शकाय अने एक एक करी अने एना वर्णन थई शके। पण ज्यारे एक एक करीने समजीए कि एक एक करीने एने वर्णनमां लईए छीए अथवा तो एक पछी एक एने दृष्टिमां लेवामां आवे तो ए अखंड आत्मा तरफ दृष्टि थती नथी। आत्मानुं स्वरूप तो अखंड छे, એ કંઈ એવું ભેદરૂપ સ્વરૂપ નથી, એમાં કોઈ ભેદ નથી. ભેદ તો સમજવા માટે કર્યા છે. આત્મા તો એક અખંડ વસ્તુ છે, પછી એ અખંડને આપણે સમજવા માટે ભેદ ગમે તેટલા પાડીએ, દ્રવ્ય ગુણ અને પર્યાય એમ ત્રણ ભેદ પાડીએ, દ્રવ્ય ગુણ અને પર્યાય એમ ત્રણ ભેદ પાડીએ, અને પછી પર્યાયની વાત લઈએ તો પર્યાયને આપણે ઉત્પાદ અને વ્યય એ પ્રમાણે લઈએ, અને ત્યાં ધ્રુવ તરીકે જે નથી બદલાતું એ તત્વ લઈએ, એટલે ઉત્પાદ વ્યય અને ધ્રુવ એવું જ આત્માનું સ્વરૂપ છે. ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક સ્વરૂપ છે એમ આપણે કહીએ છીએ. પણ આ બધું તો ભેદરૂપે સમજવાનું થયું. આત્મા ખરેખર તો અખંડ વસ્તુ છે, એક ચીજ છે, એમાં કોઈ આવા ભેદ પડતા નથી. સમજવું છે આત્માનું મહાત્મ્ય, સમજવું છે આત્માની મહાનતા, સમજવી છે આત્મા સંબંધી સત્યને જાણવું છે, એટલે આપણે ભેદ પાડી અને એને સમજીએ છીએ. અને એ બધો સમજવા માટે જે કંઈ કહેવામાં આવ્યો એ બધો વ્યવહાર છે. એ સમજવાથી આત્મામાં નહીં જવાય. આત્મા વિશે સમજણ જરૂરી છે, આત્મા વિશે સમજવું પડશે, પણ છતાંય આત્મામાં એ સમજવાથી નહીં જવાય. શરબત બનાવવું છે તો એના ઇન્ગ્રેડિયન્ટને સમજવા પડશે, એમાં શું શું નાખવું જોઈએ અને કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ એ સમજવું પડશે, પણ સમજવાથી કંઈ શરબતનો સ્વાદ નહીં આવે. શરબત બનાવી અને જ્યારે પીએ છીએ ત્યારે શરબતનો સ્વાદ આવે છે. એટલે એવું જ આ છે કે આત્માનું અખંડ સ્વરૂપ તો છે જ, એને કંઈ બનાવવાની જરૂર નથી. અનંત ગુણો ભેગા કરી અને આત્મા બને એવું તો શક્ય છે નહીં. એટલે જે અખંડ સ્વરૂપ છે એનું મહાત્મ્ય આવે, એનું ઇમ્પોર્ટન્સ સમજાય, એ કેવું છે એ બરાબર સત્ય સમજાય, એ માટે આપણે એના ભાગ પાડીએ છીએ. એટલે એને ભેદ કરીને સમજીએ છીએ. ભેદ એટલે જુદા જુદા ભાગ પાડીને સમજવું, તે ભેદ છે. વસ્તુ તો અભેદ છે, વસ્તુમાં કોઈ ભેદ નથી, વસ્તુમાં કોઈ ટુકડા નથી, ટુકડા ભેગા કરવામાં આવ્યા નથી. છતાં પણ સમજીએ છીએ ત્યારે ભેદ કરીને સમજીએ છીએ, એટલે એના સ્વરૂપને સમજીએ ત્યારે એમ કહીએ કે આત્મા, આત્માની અંદર અનંત ગુણ અને દરેક ગુણની એક પર્યાય, દરેક ગુણની એક સમયની એક પર્યાય, એ પર્યાય બીજા સમયે બદલાઈને બીજી હોય. એટલે પહેલી જે પર્યાય હતી એ પહેલી પર્યાય વિલીન થઈ જાય એટલે બીજી પર્યાય ઉત્પન્ન થાય, એ બંને એક જ સમયમાં થાય. પહેલી પર્યાયનું વિલીન થઈ જવું અને બીજી પર્યાયનું ઉત્પન્ન થવું, અથવા તો એમ કહીએ કે પહેલી પર્યાયનો નાશ થવો અને બીજી પર્યાયનું ઉત્પન્ન થવું. પણ પર્યાય કોની છે? એ પર્યાય જે છે તે કોની છે? એ જે ગુણ છે તે એની પર્યાય છે, એટલે આત્માની પર્યાય છે. એટલે જે ધ્રુવ તરીકે રહે છે તે શું છે? તો કે ગુણ રહ્યો તે ધ્રુવ તરીકે રહ્યો, એ કાયમ રહ્યો. એટલે અનંત ગુણ કાયમ રહે છે, અને એ અનંત ગુણ કાયમ રહે છે એવું અનંત ગુણાત્મક સ્વરૂપ એ ધ્રુવ તત્વ છે. એટલે ધ્રુવ છે તે કાયમ રહે છે. કાયમ શું રહ્યું? ધ્રુવ રહ્યો. ફરીથી સમજીએ આપણે. આત્મા છે એને આપણે એમ લઈએ છીએ કે એમાં દ્રવ્ય ગુણ અને પર્યાય, તો એ ગુણ છે તે કેટલા છે? તો અનંત ગુણ છે. અને દરેક ગુણની કોઈક એક સ્થિતિ છે, સ્થિતિ એટલે પર્યાય, તો એ પર્યાય એ સમયની છે, એક પર્ટિક્યુલર સમયની એ પર્યાય છે. એ સમય અનંત ગુણ છે, તો અનંત ગુણની દરેકની એક 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 પર્યાય લઈએ તો અનંત પર્યાય થાય. એટલે એક સમયની અંદર કેટલી પર્યાય થઈ? અનંત પર્યાય થઈ. એક સમયમાં અનંત પર્યાય થઈ, કારણ કે અનંત ગુણ છે. બીજો સમય થશે ત્યારે એ દરેક ગુણની એ જે પહેલાની જે પર્યાય હતી એ બદલાઈને બીજી થાય છે, બીજા સમયની બીજી પર્યાય, ત્રીજા સમયની ત્રીજી પર્યાય, ચોથા સમયની ચોથી પર્યાય. પણ અનંત ગુણની પર્યાય છે, એટલે બીજા સમયે બીજી અનંત પર્યાય છે, ત્રીજા સમયે ત્રીજા પ્રકારે અનંત પર્યાય છે. એટલે અનંત ગુણની અનંત પર્યાય જ હોય છે, પણ દરેક સમયે તે અનંત જુદી જુદી અનંત હોય છે. એટલે પર્યાય બદલાય છે, પર્યાય બદલાય છે એમાં પણ એક સમય લાગે છે. આ પર્યાય છે તે બીજા સમયે જ્યારે બદલાય છે તે એક સમયની અંદર પહેલી પૂર્વની પર્યાયનો નાશ થયો અને આ બીજી પર્યાય ઉત્પન્ન થઈ અને બીજી પર્યાયનો નાશ થઈને ત્રીજી ઉત્પન્ન થઈ. આમ જે ચાલ્યા કરે છે એ તો પર્યાય એટલે કે સ્થિતિ બદલાયા કરે છે, પણ મૂળ વસ્તુ શું છે તો ગુણ એ તો એવાને એવા જ રહે છે. ગુણ તો એવાને એવા જ રહે જ છે, એ તો કાયમ રહે જ છે. ગુણનો નાશ થતો નથી, એટલે ગુણનો નાશ થતો નથી એટલે કે આત્માનો નાશ થતો નથી. એ અનંત ગુણનો પિંડ જે છે તે ધ્રુવ આત્મા જે બદલાતો નથી, તે જે બદલાતું તત્વ નથી એ ધ્રુવ છે, એને ધ્રુવ કહીએ છીએ. જે બદલાય એને નહીં એને આપણે ધ્રુવ કહીએ. તો જે બદલાતું નથી એવું એ ધ્રુવ, એટલે પર્યાયની વાત કરતા હોઈએ ત્યારે આપણે શું કહીએ છીએ કે ઉત્પાદ, વય અને ધ્રુવ એવું આત્માનું સ્વરૂપ છે. એક જ સમયમાં ત્રણે ત્રણ છે, એક જ સમયમાં ત્રણે ત્રણ છે. અને આગળ બીજી રીતે પહેલા વાત કરીએ પ્રમાણે લઈએ તો આત્મા દ્રવ્ય ગુણ અને પર્યાય એ રીતે આત્માનું સ્વરૂપ છે, અને પર્યાયની અંદર ઉત્પાદ વય અને ધ્રુવાત્મક છે. તો આ બધું જે આપણે સમજ્યા એ બધો શું થયો, એ બધો વ્યવહાર થયો, એ બધો જ વ્યવહાર થયો. અને આવું જ્યારે સમજીએ છીએ ત્યારે અંદરમાં જવાય છે, નથી જવાતું. અને એવું આત્માની અંદર એવું જુદું જુદું પડ્યું છે, નથી પડ્યું. ગુણો છે એ પણ બધા ભેગા એક સાથે જ રહેલા છે. ગુણોનું સ્વરૂપ કેવું છે કે એક ગુણની અંદર બીજા ગુણનું રૂપ છે. એક એક ગુણને તમે જુદો પાડી શકો એવું છે જ નહીં. હવે એ ગુણો કંઈ જુદા તમે પાડીને બતાવી શકો એવી કોઈ વાત છે જ નહીં, એ તો એવું જ સ્વરૂપ છે. પણ આપણે એને જ્યારે સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આમાં તો આત્મામાં તો આટલા બધા ગુણ છે, એમ કરીને આપણે એને જોઈએ છીએ. કંઈ ગુણોને કોઈએ ભેગા કરી દીધા છે એમ નથી. અને જ્યારે આપણે પર્યાયનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે પર્યાય આત્માની પર્યાય, અને પછી એમ થાય કે આત્માની પર્યાય એટલે તો ગુણની પર્યાય, અને ગુણની પર્યાય એટલે અનંત ગુણ તો અનંત પર્યાય, ને એમ આપણને બધો વિચાર આવે છે. એ બધા વિકલ્પો જે છે તે કોના છે, એ સમજનારના વિકલ્પો છે, સમજાવનારના વિકલ્પો છે. આત્મામાં એવા કોઈ વિકલ્પ છે નહીં. આત્માનું તો શુદ્ધ નિર્મળ સ્વરૂપ જે છે એ એક સ્વરૂપ છે, અખંડ સ્વરૂપ છે. અને એવું અખંડ સ્વરૂપ જે આત્મા છે એ નિશ્ચય નયનો વિષય છે, એ અભેદ વિષય કરવાવાળો છે, એ અભેદ વિષય કરવાવાળો છે. એટલે કે એ ભેદરૂપ કોઈ વાત કરવાવાળો નથી. નિશ્ચય નય એટલે બે પ્રકારના નયની વાત કરી કે નિશ્ચય નય અને વ્યવહાર નય. એટલે નિશ્ચય નય એટલે કે જે આત્માની વાત કરે છે, સત્યની વાત કરે છે અને ભેદ વિનાની વાત કરે છે એ નિશ્ચય નય છે. અને વ્યવહાર નય એટલે જે પરને આશ્રય છે, પરની વાત કરે છે, પરને લઈને વાત કરે છે, ભેદ પાડીને વાત કરે છે, એ બધો વ્યવહાર નય છે. આપણે નિશ્ચય નય અને વ્યવહાર નય પહેલા પણ કરી ગયા છીએ, અહીંયા જરા જુદી રીતે વાત લેવી છે. કેમ કે આપણે નયોનું સ્વરૂપ એ પ્રશ્ન અહીંયા લીધો છે, અધ્યાત્મ શાસ્ત્રોમાં નયોનું સ્વરૂપ શું છે એ પ્રશ્નના જવાબ રૂપે અહીંયા આપણે વાત કરીએ છીએ. અહીંયા નયોના ભેદની વાત આપણે નથી કરતા, નયના ભેદ આપણે કરી ગયા છીએ. તો અહીંયા એ બીજી ગાથામાં એમ કહ્યું કે નિશ્ચય નય એ ગુણ ગુણીના અભેદ વિષય કરવાવાળો છે, અને વ્યવહાર નય એ ગુણગુણીના ભેદ વિષય કરવાવાળો છે, એટલે ભેદ પાડીને સમજાવનારો વ્યવહાર નય છે. હવે ત્રીજું, તત્ર નિશ્ચયો દ્વિવિધ શુદ્ધ નિશ્ચયો અશુદ્ધ નિશ્ચય. ત્રીજામાં અહીંયા કહે છે કે તેમાં નિશ્ચય નયના બે પ્રકાર છે, શુદ્ધ નિશ્ચય નય અને અશુદ્ધ નિશ્ચય નય. નિશ્ચય નયના અહીંયા બે પ્રકાર કયા, એક તો શુદ્ધ નિશ્ચય નય અને બીજો કયો, અશુદ્ધ નિશ્ચય નય. આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એનું સ્વભાવ રૂપે પરિણમવું છે, તો સ્વાભાવિક પરિણમન છે. આત્મા જ્ઞાયક છે એ નિશ્ચય નયની વાત કરી, આત્મા જ્ઞાયક છે એમ કહેવું એ નિશ્ચય નયનું કથન છે. આત્મા પરને જાણે છે એમ કહીએ ત્યારે એ અશુદ્ધ નિશ્ચય નયનું કથન થયું. પરને જાણે તો છે, નથી જાણતો એમ નથી, પણ એ પરને જાણે છે એ અશુદ્ધ નિશ્ચય નય થયો. કેમ કે આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ જે જોઈએ તો કેવું છે કે પોતે પોતાને જ જાણે, પણ છતાં આત્માના જ્ઞાનની અપેક્ષા એ વાત કરીએ તો એ જ્ઞાન કેવું છે તો કે સ્વ અને પર બંનેને જાણવાવાળું છે. સ્વ પર પ્રકાશક એવું જ આત્માનું સ્વરૂપ છે, એટલે અપેક્ષાએ આપણે એને એમ પણ કહી શકીએ કે એ પરને પણ જાણે છે. કેવળી ભગવાનનું જ્ઞાન કેવું છે તો જગતના બધા પદાર્થોને એક સમયમાં બધી જ પર્યાયો સહિત, ત્રણેય કાળની બધી જ પર્યાયો સહિત યુગપત જાણે. પણ હવે પ્રભુ બધા પદાર્થોને ભગવાન કંઈ જાણવા જતા નથી, પણ શક્તિ અપેક્ષા એવું જ છે. એટલે અહીંયા જે વાત કરી કે નિશ્ચય નયના બે પ્રકાર છે, શુદ્ધ નિશ્ચય નય અને અશુદ્ધ નિશ્ચય નય. ચોથું છે તત્ર નિરૂપાધિક ગુણ ગુણ ભેદ વિષયક શુદ્ધ નિશ્ચયો તથા કેવલ જ્ઞાનાદયો જીવ ઇતિ. ચોથી ગાથામાં અહીંયા કહે છે કે નિરઉપાધિક એટલે ઉપાધિ વિનાનું, એટલે શુદ્ધ, એની ઉપર કોઈ બીજો ઉપચાર કરવામાં ના આવ્યો હોય એવું ઉપાધિ વિનાનું શુદ્ધ. ગુણ ગુણીને અભેદરૂપ વિષય કરવા વાળો, એ ગુણને ગુણીને જુદા ના પાડે અને એક રૂપે જુએ છે એવું, એ શું છે? એ શુદ્ધ નિશ્ચય નય છે. શુદ્ધ નિશ્ચય નયનું સ્વરૂપ કેવું છે કે કોઈ પણ પ્રકારના ઉપચાર વિના શુદ્ધ ગુણ ગુણીનો ભેદ પણ ન પાડે એવું શુદ્ધ છે, એટલે એ નિશ્ચય નય છે. જેમ કે જીવ કેવળ જ્ઞાનાદિ સ્વરૂપ છે, જીવ કેવળ જ્ઞાન આદિ સ્વરૂપ છે, એટલે કેવળ જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તો એમાં કોઈ ભેદરૂપ વાત કરવામાં આવી નથી, એ નિશ્ચય નથી, જીવ કેવળ જ્ઞાનાદિ સ્વરૂપ છે. પાંચમું સોપાધિક વિષયો શુદ્ધ નિશ્ચયો યથા મતિ જ્ઞાનાદયો જીવ, એનો અર્થ છે કે ઉપાધિ સહિત, સોપ અધિક અહીંયા શબ્દ મૂક્યો છે ને, એટલે ઉપાધિ સહિત ગુણ ગુણીનો અભેદરૂપ વિષય કરે. ઉપાધિ સહિત ગુણ ગુણીનો અભેદરૂપ વિષય કરે તે અશુદ્ધ નિશ્ચય નય છે. ગુણ ગુણીનો અભેદરૂપ ભેદ પાડ્યા વિનાનો નિશ્ચય કરે છે, પણ એમાં ઉપાધિ છે, નિરુપાધિક નથી. જે આપણે ચોથામાં જે લીધું એ શું હતું કે નિરુપાધિક લીધું, ગુણ ગુણીનો અભેદ વિષય તો ખરો, ગુણ ગુણીને ભેદરૂપ નથી જોતો, અખંડ જુએ છે, છતાં પણ એમાં ચોથાની અંદર ઉપાધિ વિનાની વાત લીધી હતી, અને અહીંયા પાંચમાની અંદર જે આપણે અશુદ્ધ નિશ્ચય નયને લઈએ છીએ તે અશુદ્ધ નિશ્ચય નય કેવો છે તો ઉપાધિ સહિત છે, ઉપાધિ સહિત છે, ગુણ ગુણીનો અભેદરૂપ વિષય કરે તે અશુદ્ધ નિશ્ચય નય છે. જેમ કે જીવ મતિ જ્ઞાન આદિ સ્વરૂપ છે, આપણે વાત લીધી હતી પરનું જ્ઞાન, એ જ પ્રકારે અહીંયા મતિ જ્ઞાનને લીધું છે. ખરેખર જીવનો સ્વભાવ કંઈ મતિ જ્ઞાન રૂપ સ્વભાવ નથી, જીવનો તો કેવળ જ્ઞાન રૂપ જ સ્વભાવ છે. જીવ એટલે આત્મા, અને આત્મા જે જ્ઞાન કરે છે એ એનું જ્ઞાન કયું છે, જે પૂર્ણ જ્ઞાન છે, કેવળ જ્ઞાન, અને એ પોતે પોતાના બધા જ પ્રદેશોથી પ્રત્યક્ષ જ્ઞાન કરે એ કેવળ જ્ઞાન છે. આત્મા પોતાના પ્રદેશોથી પ્રત્યક્ષ જ્ઞાન કરે એ કેવળ જ્ઞાન છે. પણ મતિ જ્ઞાન પણ છે ને, તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન વગેરે જે છે એ જ્ઞાન પણ આત્મા જ કરે છે ને, એનું જ્ઞાન થાય છે કોને? આત્માને થાય છે ને. પણ એ વખતે એને ઉપાધિ છે, શેની ઉપાધિ છે? તો ઇન્દ્રિયની ઉપાધિ છે. મતિ જ્ઞાનમાં જ્ઞાન થાય છે કેવી રીતે? ઇન્દ્રિયો દ્વારા થાય છે, એટલે એમાં વચ્ચે ઇન્દ્રિયોના આશ્રય જ્ઞાન થાય છે. છતાં જ્ઞાન તો એ કોનું છે? જ્ઞાન કરનારો તો આત્મા છે, એ ઇન્દ્રિયો કંઈ જ્ઞાન કરનારી નથી, એ જડ ઇન્દ્રિયો છે એને કંઈ જ્ઞાન નથી. શરીરની ઇન્દ્રિયો છે એ તો જડ છે, એ તો અહીંયા પડી રહેવાની છે. જ્ઞાન કરનારો તો આત્મા છે. એટલે એ જે જ્ઞાનની વાત કરી મતિ જ્ઞાન, એ મતિ જ્ઞાનમાં એ છેવટે જ્ઞાન કરનારો તો આત્મા જ છે. આપણે એમ કહીએ મતિ જ્ઞાન દ્વારા આંખથી આપણે જોઈએ ને ત્યારે એમ કહીએ કે મારી સામે આ કોમ્પ્યુટર છે, તો એ કોમ્પ્યુટર છે એવું જાણ્યું કોણે? એ જાણનારો એ આત્મા છે, જાણનારો છે આત્મા. પણ એમાં આપણે આંખનો ઉપયોગ કર્યો છે, આંખને ઇન્દ્રિય દ્વારા આંખને જે જ્ઞાન થયું, જે માહિતી મળી, એનો અર્થ એ આત્મા સમજ્યો છે. એટલે જ્ઞાન તો આત્મા જ કરે છે, પણ એમાં વચમાં ઇન્દ્રિયો આવે છે. એટલે ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન કરવામાં આવે છે એ મતિ જ્ઞાન છે. અને એ મતિ જ્ઞાનને છે તો અભેદ, મતિ જ્ઞાનને છે તો અભેદ, એમાં આપણે ભેદ પાડીને વાત નથી કરતા. પણ એ અશુદ્ધ નિશ્ચય નહીં કહ્યો. કેમ અશુદ્ધ નિશ્ચય નહીં કહ્યો? કે એમાં ઉપાધિ આવી. એ જ્ઞાન મતિ જ્ઞાન જે છે એમાં ઉપાધિ શું આવી? કે ઇન્દ્રિયોની ઉપાધિ આવી. ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન છે, મતિશ્રુત છે તે એ પ્રકારે છે. એટલે ઉપાધિ સહિત અને ગુણગુણીનો ભેદ કર્યા વિના જે નય છે તે અશુદ્ધ નિશ્ચય નય છે. અને એમાં દાખલા તરીકે જીવ મતિ જ્ઞાન આદિ સ્વરૂપ છે. જીવ મતિ જ્ઞાન કરે એ વાતને લઈએ તો એ અશુદ્ધ નિશ્ચય નયનો વિષય થયો. જ્યારે શુદ્ધ નિશ્ચય નયનો વિષય લઈએ તો જીવ કેવળ જ્ઞાન આદિ સ્વરૂપ છે. એટલે કે જીવ કેવળ જ્ઞાન કરે એટલે એ શુદ્ધ નિશ્ચય નયનો વિષય થયો. કેમ કે એમાં પણ ગુણગુણીનો ભેદ તો નથી, પણ સાથે સાથે એમાં કોઈ ઉપાધિ આવતી નથી. તો આ રીતે શુદ્ધ નિશ્ચય નય અને અશુદ્ધ નિશ્ચય નય એ બે પ્રકારે નિશ્ચય નયનું સ્વરૂપ અહીંયા જણાવવામાં આવ્યું. પહેલા વાત ક્યાંથી કરી? કે નયના બે ભેદ છે, નિશ્ચય નય અને વ્યવહાર નય. અને એમાં નિશ્ચય નયના બે પ્રકાર, શુદ્ધ નિશ્ચય નય અને અશુદ્ધ નિશ્ચય નય. અને એના અહીંયા દાખલા સહિત વાત સમજાવવામાં આવી કે નિશ્ચય નય છે તે ગુણગુણીનો ભેદ કરતો નથી. અને જો ગુણગુણીનો ભેદ કરતો નથી અને ઉપાધિ વિનાનો નિરુપાધિક છે તો એ શુદ્ધ છે, અને ઉપાધિ સહિત છે તો એ અશુદ્ધ છે. હવે વ્યવહાર નયની અહીંયા વાત કરે છે કે વ્યવહારો દ્વિવિધ સદભૂત વ્યવહારો સદભૂત વ્યવહારશ્ચ. એનો અર્થ થાય છે કે વ્યવહાર નય બે પ્રકારે છે, સદભૂત વ્યવહાર નય અને અસદભૂત વ્યવહાર નય. સદભૂત વ્યવહાર નય અને અસદભૂત વ્યવહાર નયની વાત પણ આપણે પહેલા કરી છે, અહીંયા ફરીથી એ વાતને સમજીએ. આગળ ગાથાની અંદર એ વાત સમજાવે છે કે સદભૂત વ્યવહાર નય શું છે અને અસદભૂત વ્યવહાર નય શું છે. આપણે યાદ કરીએ તો સદભૂત જે છે તે જે મૂળ વસ્તુ અંદર છે અને જે કહેવું છે, જે સત્ય છે, એ સદભૂત છે. અને જે છે જ નહીં અને માત્ર ઉપચાર કરવામાં આવ્યો છે તે અસદભૂત છે. એટલું આપણે જાણીએ છીએ. તો અહીંયા એની સ્પષ્ટતા માટે સાતમી ગાથા અહીંયા કહે છે કે તત્રૈક વસ્તુ વિષય સદભૂત વ્યવહાર, ભિન્ન વસ્તુ વિષયોમો સદભૂત વ્યવહાર. તત્ર સદભૂત વ્યવહારો દ્વિવિધ ઉપચરિતાનુચરિત ભેદાત. એનો અર્થ છે કે એક વસ્તુને વૃક્ષ અને ડાળીની માફક ભેદરૂપ વિષય કરે તે સદભૂત વ્યવહાર નય છે, અને ભિન્ન ભિન્ન વસ્તુઓને અભેદરૂપ એકરૂપ ગ્રહણ કરે તે અસદભૂત વ્યવહાર નય છે. જો અહીંયા બીજી રીતે વાત આપણને સરસ રીતે સમજાવી છે કે એક વસ્તુને, વસ્તુ એક જ છે, વૃક્ષ છે તો વૃક્ષ અને ડાળી, વસ્તુ તો એક વૃક્ષ જ છે એટલે છે, સત્યવાત છે, પણ એમાં એના ભેદ કર્યા અહીંયા એટલે વૃક્ષ અને ડાળી. છે તો વૃક્ષ જ, વૃક્ષનો ભાગ જ છે, છતાં પણ વૃક્ષ અને ડાળી, એમ ભેદરૂપ વિષય કરવામાં આવે એવો નહીં તે સદભૂત વ્યવહાર નય છે. ભેદ થયો એટલે વ્યવહાર તો થઈ ગયો, પણ એ સાચો વ્યવહાર છે. કેમ? તો કે વૃક્ષ અને ડાળી તો એ વૃક્ષની જ વાત છે, વૃક્ષની જ ડાળી છે, એમાં બીજું કંઈ જુદું છે જ નહીં. પણ છતાં ભેદ કરીને એનો અભ્યાસ કરીએ છીએ, ભેદ કરીને સમજીએ છીએ કે વૃક્ષ અને ડાળી એટલે એમાં ભેદ થયો એટલે વ્યવહાર થયો, પણ એ વ્યવહાર કેવો છે? સાચો છે, સદભૂત વ્યવહાર છે. એટલે અહીંયા એ રીતે એને સદભૂત વ્યવહારને કહ્યું. હવે ભિન્ન ભિન્ન વસ્તુઓને અભેદરૂપ એકરૂપ ગ્રહણ કરે તે અસદભૂત વ્યવહાર નય છે. ભિન્ન ભિન્ન વસ્તુઓને, બે જુદી વસ્તુઓને ભેગી કરી નાખે, એકરૂપ કરી અને લેવામાં આવે તો શું થાય? બે ભિન્ન વસ્તુઓ એક નથી, છતાં જો એને ભેગી કરી નાખવામાં આવે તો વાત તો અસત્ય થઈ, વાત તો અસત્ય થઈ, બરાબર. એટલે એ અસદભૂત થઈ અને એ વ્યવહાર નય થયો, બે વસ્તુ થઈ એને, જેમ કે શરીર અને આત્માને એક જ્યારે સમજીએ છીએ આપણે, અને એની પર્યાય જે છે એ અપેક્ષાએ એની જો ઓળખ કરવામાં આવે તો શું થાય? એ અસદભૂત વ્યવહાર ન થાય. શરીર જુદું છે અને આત્મા બંને જુદા છે, છતાં એમ કહેવું કે હું રમેશ છું એમ કહીએ એટલે એમાં શું થયું? એ હું એટલે એ આત્મા છે, અને રમેશ જેને નામ આપવામાં આવ્યું છે એ આ શરીર છે. તો એ શરીર અને આત્મા બે ભિન્ન વસ્તુ થઈ, બે વસ્તુ જુદી છે, અને છતાંય એને ગ્રહણ કેવી રીતે કરી? એક રૂપે ગ્રહણ કરી કે હું રમેશ છું. હું રમેશ છું કહીએ છીએ એમાં બે વસ્તુ જુદી છે, હું છે તે આત્મા છે, અને રમેશ છે તે શરીર છે, જેને રમેશ નામ આપવામાં આવ્યું છે તે પૂતગળ છે. એટલે પૂતગળ અને જીવ એ બેને એક રૂપે ગ્રહણ કરવામાં આવ્યા, એક રૂપે એને જોવામાં આવ્યા, તો એનો અર્થ શું થયો? કે એ અસદભૂત વ્યવહારનય થી કહેવામાં આવ્યું, એ અસદભૂત વ્યવહારનયનો વિષય થયો. હવે અહીંયા આગળ કહે છે કે તેમાં સદભૂત વ્યવહારનયના બે ભેદ છે, ઉપચરિત અને અનઉપચરિત. આપણે કર્યું છે આ, અને એનું ક્લાસિફિકેશન આપણે આમાં જે પ્રમાણે હતું એ પ્રમાણે તત્વધારા.com ઉપર પણ મૂક્યું છે. નયના ભેદ એ રીતે આખું કરી અને તે તત્વધારા.com ઉપર લાઇબ્રેરીની અંદર મૂક્યું છે. એમાં લાઇબ્રેરીમાં બે વિભાગ છે, એમાંથી એક બુક વિભાગ છે અને એક આર્ટિકલ વિભાગ છે. આર્ટિકલની અંદર મૂક્યું છે બધાના રેફરન્સ માટે, તો ફરીથી એમાંથી રિવિઝન કરી લેવું. અહીંયા કહે છે કે સદભૂત વ્યવહારનયના બે ભેદ છે, ઉપચરિત અને અનઉપચરિત. ઉપચાર કરવામાં આવ્યો હોય ત્યારે ઉપચરિત કહેવાય, અને ઉપચાર ન કરવામાં આવ્યો હોય ત્યારે અનઉપચરિત કહેવાય. ઉપચાર કરવામાં આવ્યો એટલે ઉપાધિ સહિત હોય એ ઉપચરિત છે, માત્ર કહેવા માત્રનું કથન હોય એ બધા ઉપચરિત હોય, અને અનઉપચરિત એટલે ખરેખર હોય, જેમાં ઉપચાર કરવામાં ના આવ્યો હોય, માત્ર કહેવા માત્રથી કહેવામાં ના આવ્યું હોય પણ ખરેખર હોય એ અનઉપચરિત છે. એટલે સદભૂત વ્યવહારનયના બે ભેદ છે, ઉપચરિત અને અનઉપચરિત. પહેલા આપણે સદભૂત અને અસદભૂત સમજ્યા, હવે અહીંયા સદભૂતની વાત લીધી છે, તો સદભૂતના ઉપચરિત અને અનઉપચરિત છે, અસદભૂતના પણ એ જ પ્રમાણે ઉપચરિત અને અનઉપચરિત છે, એટલે એમાં પણ એ જ રીતે ભેદ તો પડે છે. તો અહીંયા આઠમું લઈએ આપણે. અહીંયા કહે છે કે તત્ર સોપાધિ ગુણ ગુણીનો ભેદ વિષય ઉપચરિત સદભૂત વ્યવહારો યથા જીવશ્ય મતિ જ્ઞાનાદયો ગુણ. અર્થમાં અહીંયા કહે છે કે જે નય ઉપાધિ સહિત ગુણ ગુણીના ભેદને વિષય કરે તે ઉપચરિત સદભૂત વ્યવહારનય છે. જેમ કે જીવના મતિ જ્ઞાન આદિ ગુણો કહેવા, અહીંયા ગુણ ગુણીના ભેદને અહીંયા લીધો છે. જે નય ઉપાધિ સહિત ગુણ ગુણીના ભેદને વિષય કરે, ગુણ ગુણીના ભેદને વિષય કરે છે એટલે ભેદ પાડ્યા છે, એટલે એ વ્યવહારનય થયો છે, અને ઉપાધિ સહિત લીધું છે એટલે ઉપચરિત થયો, અને વસ્તુ છે એટલે સદભૂત છે. ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં, ઉપાધિ સહિત છે, છે વસ્તુ સત્ય છે, અને ભેદ કરીને છે એટલે વ્યવહાર છે, એટલે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. તો જે નય જે દ્રષ્ટિકોણ ઉપાધિ સહિત ગુણ ગુણીના ભેદને વિષય કરે તે ઉપચરિત સદભૂત વ્યવહારનય છે. અને દાખલા તરીકે અહીંયા મૂક્યું છે કે જીવના મતિ જ્ઞાન આદિ ગુણો કહેવા, જીવના મતિ જ્ઞાન આદિ ગુણો કહેવા, મતિ જ્ઞાન આદિ ગુણો છે એટલે, છે એટલે સદભૂત વ્યવહારનય થયો. અને આપણે આગળ જોયું એ પ્રમાણે મતિ જ્ઞાન છે એમાં ઉપાધિ શું છે? તો કે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરવાની ઉપાધિ છે, એટલે એ ઉપચરિત થયો. એટલે જીવના મતિ જ્ઞાન આદિ ગુણો કહેવા એ ઉપચરિત સદભૂત વ્યવહારનય છે. દસમું અનઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. દસમી ગાથામાં અહીંયા કહે છે કે નિરુપાધિ ગુણ ગુણી નોર્ભેદ વિષયોનું પચરિત સદભૂત વ્યવહાર હોવું જોઈએ. વેદ લખ્યું છે ને સદભૂત વ્યવહારો તથા જીવશ્ય કેવલ જ્ઞાનાદયો ગુણા. એનો અર્થ છે કે જે નય ઉપાધિ રહિત ગુણ ગુણીના ભેદને વિષય કરે તેને અનઉપચરિત સદભૂત વ્યવહાર નય કહે છે. એટલે ઉપાધિ ન હોય, ગુણ ગુણીના ભેદને વિષય કરે પણ એમાં ઉપચાર કરવામાં ના આવ્યો હોય, એમાં ઉપચારથી વાત ન કરવામાં આવી હોય અને વસ્તુ તો છે એટલે સદભૂત છે, તો ગુણ ગુણીના ભેદને વિષય કરે તેને અનઉપચરિત સદભૂત વ્યવહાર નય કહે છે. ઉપાધિ રહિત, ઉપાધિ વિના ગુણ ગુણીના ભેદને વિષય કરે તેને અનઉપચરિત સદભૂત વ્યવહાર નય કહે છે. જેમ કે જીવના કેવળ જ્ઞાન આદિ ગુણો, એમાં કેવળ જ્ઞાનને ઉપાધિ નથી. મતિ જ્ઞાનને ઉપાધિ શું હતી? કે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે એ ઉપાધિ, જ્યારે કેવળ જ્ઞાનમાં ઉપાધિ નથી. એટલે એને અહીંયા શું કહ્યું કે જીવના કેવળ જ્ઞાન આદિ ગુણો એ સદભૂત વ્યવહાર નય છે, એમાં કોઈ ઉપચાર કરવામાં આવ્યો નથી. એટલે અનઉપચરિત, અનઉપચરિતમાં કોઈ વ્યવહાર નથી, કોઈ ઉપચાર નથી. એ વ્યવહાર સદભૂત વ્યવહાર નય છે પણ એની અંદર કોઈ ઉપચાર નથી, ઉપાધિ નથી. એટલે એ સત્ય છે પણ વ્યવહાર નયનો વિષય છે. નિશ્ચય સિવાયની બધી વાત જે છે, નિશ્ચય તો એક ત્રિકાળી ભગવાન આત્મા જે છે એ નિશ્ચય નયનો વિષય છે. એ સિવાય બીજું બધું ખરેખર જોવા જઈએ તો બધો જ વ્યવહાર છે. પછી એમાં એ સદભૂત વ્યવહાર હોય કે અસદભૂત વ્યવહાર હોય, અને સદભૂત વ્યવહાર હોય કે અસદભૂત વ્યવહાર હોય, એ ઉપચાર સાથે હોય અથવા ઉપચાર વિના હોય, એટલે ઉપચરિત હોય કે અનઉપચરિત હોય. તો અહીંયા જીવના કેવળ જ્ઞાન આદિ ગુણો એમાં ઉપચાર નથી, એટલે અનઉપચરિત છે, એ સદભૂત વ્યવહાર છે, એ સદભૂત વ્યવહાર નયનો વિષય છે. પરમાણુના સ્પર્શ આદિ ગુણો, પૂદગલ પરમાણુને લઈએ તો એનો જે સ્પર્શ ગુણ છે એનો જ પોતાનો ગુણ છે, એટલે એ સદભૂત વ્યવહાર નયનો વિષય થયો. અને એમાં પણ કોઈ ઉપચાર કરવામાં નથી આવ્યો. એટલે પૂદગળના સ્પર્શ ગુણને લઈએ કે ગંધ ગુણને લઈએ કે કોઈ પણ ગુણને લઈએ તો એ ગુણ છે તે કેવો વિષય થયો? એ સદભૂત વ્યવહાર નયનો વિષય થયો અને એમાં કોઈ ઉપચાર નથી, એટલે અનઉપચરિત સદભૂત વ્યવહાર નયનો વિષય થયો. હવે 11મું, અસદભૂત વ્યવહારો દ્વિવિધ ઉપચરિતનું ઉપચરિત ભેદાત. એટલે અસદભૂત વ્યવહાર નયના પણ બે ભેદ છે, ઉપચરિત સદભૂત વ્યવહાર નય અને અનઉપચરિત. હા, આપણે કરી ગયા છીએ. સદભૂત વ્યવહાર નહીં અને અસદભૂત વ્યવહાર નહીં, બંનેના બે બે ભેદ થાય, ઉપચરિત હોય અથવા તો અનઉપચરિત હોય. આપણે સદભૂતની લીધી વાત, હવે અહીંયા અસદભૂતના પણ એ પ્રકારે જ બે ભેદ લેવાના. અસદભૂત વ્યવહાર નહીંના બે ભેદ, ઉપચરિત અને અનઉપચરિત. હવે અહીંયા 12મામાં એ સમજાવે છે, 12મા સૂત્રની અંદર, કે તત્ર સશ્લેષ રહિત વસ્તુ સંબંધ વિષય ઉપચરિતા સદભૂત વ્યવહારો યથા દેવદત્તસ્ય ધનમિતિ. અહીંયા ઉદાહરણ આપ્યું છે દેવદત્તનું, દેવદત્તના નામના કોઈ માણસનું ઉદાહરણ લઈ અને અહીંયા વાત સમજાવી છે. શું કહ્યું છે ઉદાહરણમાં? એમ કહ્યું છે કે દેવદત્તનું ધન, દેવદત્ત એટલે કોઈ એક વ્યક્તિ છે તે, અને એનું ધન એ ઉદાહરણ કહ્યું છે. અહીંયા આ ઉપચરિત સદભૂત વ્યવહારને કહ્યું છે, એ ઉપચરિત સદભૂત નહીં પણ ઉપચરિત અસદભૂત વ્યવહારને અહીંયા હોવું જોઈએ. અહીંયા થોડી ભૂલ છે છપાવવામાં, કેમ કે ઉદાહરણ દેવદત્તના ધનનું આપ્યું છે, તો એ દેવદત્તનું ધન જયારે કહે ત્યારે એ ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં નથી થતો, પણ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે, એમાં સેજ ભૂલ છે. જે પૃથક વસ્તુઓનો એકરૂપ સંબંધ વિષય કરે તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નય છે, અહીંયા છપાવવામાં ભૂલ છે. જેમ કે દેવદત્તનું ધન, અહીંયા અસદભૂત વ્યવહાર નયની વાત ચાલે છે ને. 11મામાં અસદભૂત વ્યવહાર નયના બે ભેદ કયા? ઉપચરિત અને અનઉપચરિત. અને હવે એમાં અસદભૂત વ્યવહાર નયના ઉદાહરણો અહીંયા આપ્યા છે, એટલે એમાં દેવદત્તનું ધન એ જે મૂક્યું છે એમાં ઉપચરિત અસદભૂત વ્યવહારનાય છે, કેમ કે એ ધન છે એ કઈ દેવદત્તનું તો છે નહીં, દેવદત્તનું ધન તો છે નહીં, ધન ધનનું છે એટલે દેવદત્તનું ધન હોઈ શકે નહીં, દેવદત્ત નામનો કોઈ માણસ લીધો છે એનું ધન એ હોઈ શકે નહીં, એટલે અસદભૂત વ્યવહારનાયનું કથન છે. અને બીજી વસ્તુ કે ધન છે એ કોઈ રીતે એનું તો છે નહીં, એની સાથે તો એ રહેવાવાળું છે નહીં, એટલા માટે થઈ અને એ ઉપચાર કરવામાં આવ્યો છે. ધન તો આજે એ દેવદત્ત પાસે હોય અને કાલે દેવદત્ત પાસે ન રહે, દેવદત્ત પાસેથી ચાલ્યું જાય એ રીતે છે, એની સાથે કંઈ રહ્યું છે એની એમ નથી, એના ક્ષેત્રમાં રહ્યું નથી. કહેવાનો અર્થ એ છે કે એનું જે પોતાનું જીવનું જે ક્ષેત્ર છે એમાં પણ એ રહ્યું નથી, એટલે એ ઉપચરિત અસદભૂત વ્યવહારનાય છે. એટલે ઉપચાર કરવામાં આવ્યો છે અને એ પણ પાછો અસદભૂત છે, એ છે નહીં એને એનું કહેવામાં આવ્યું છે, એટલે દેવદત્તનું ધન કહીએ તો ઉપચરિત અસદભૂત વ્યવહારનાય છે. તો હવે અસદભૂત વ્યવહારનયમાં અનઉપચરિત કે જેમાં ઉપચાર ન કરવામાં આવ્યો હોય અને અસદભૂત વ્યવહારનય એમ જયારે અહીંયા કહીએ તો એનું ઉદાહરણ અહીંયા આપે છે. તો 13માની અંદર કહે છે કે સંશ્લેષ સહિત વસ્તુ સંબંધ વિષયો ઉપચરિતા સદભૂત વ્યવહારો યથા જીવશ્ય શરીરમિતિ. તો જે નય સંયોગ સંબંધે યુક્ત ભિન્ન બે પદાર્થોના સંબંધને વિષય કરે તેને અનઉપચરિત અસદભૂત વ્યવહાર નય કહે છે. જેમ કે જીવનું શરીર, શું અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જીવનું શરીર. હવે જીવને શરીર તો છે, જ્યાં સુધી એ સિદ્ધિની દશાને પ્રાપ્ત નથી કરી શકતો ત્યાં સુધી આપણે જીવ કહીએ છીએ. તો જીવને જીવ કહેતાની સાથે એને કયા પ્રકારની પર્યાય છે, એટલે એ પર્યાય રૂપ એને શરીર તો છે જ. એ જીવને તિર્યંજ પર્યાય છે તો તિર્યંજ પર્યાયને અનુરૂપ એને શરીર છે. જીવને દેવની પર્યાય છે તો દેવ પર્યાય અનુરૂપ શરીર છે. એટલે જીવને શરીર તો છે જ, એટલે એને સંયોગરૂપ સંબંધ છે. જ્યારે ઉપચરિતમાં તો કોઈ એવો સંયોગરૂપ સંબંધ હતો નહીં, જ્યારે અહીંયા તો સંયોગરૂપ સંબંધ છે એટલે એ જીવનું જ શરીર તો છે, એ બીજાનું શરીર નથી. એ જીવ જે આત્મા ત્યાં રહ્યો છે એ એનું જ શરીર છે, કેમ કે એણે જેવા પાપ અને પુણ્ય કર્યા છે એ પ્રમાણે એને એ શરીર મળ્યું છે. પણ એ ખરેખર જોવા જઈએ તો બંને વસ્તુ જુદી છે, બે વસ્તુ ભિન્ન છે. પુદ્ગળ અને આત્મા એ બેને ભેગા કર્યા છે, એ બે ભિન્ન પદાર્થોનો સંબંધ છે, સંયોગી સંબંધ છે, અને એમાં ઉપચાર નથી. એવો સંબંધ છે એટલા માટે એ ઉપચાર વિનાનો અસદભૂત વ્યવહાર નય છે. જીવનું શરીર કહેવું એટલે એ અસદભૂત વ્યવહાર નય છે, અને એમાં કોઈ ઉપચાર નથી એટલે અનઉપચરિત અસદભૂત વ્યવહાર નય છે. જે નય સંયોગ સંબંધે યુક્ત, સંયોગ સંબંધથી ભેગા ભિન્ન બે પદાર્થો, બે જુદા જુદા પદાર્થો ના સંબંધને વિષય કરે, એનો સંબંધ છે એનો એ વિષય કરીને જણાવતું હોય, જીવનું શરીર એમ કહેવું છું ત્યારે એમાં વિષય શું છે કે જીવનું શરીર એ વિષય છે. તો એ વિષયની વાત કરવામાં આવે તો એ શું થયું, અનઉપચરિત અસદભૂત વ્યવહાર નય થયો. આ બધી જ ગાથાઓ જે છે એ પંડિત હજારીલાલજી સંવાદિત આલાપ પદ્ધતિમાંથી લેવામાં આવી છે. હવે આના પછી શ્રી પંચાધ્યાયી અનુસાર અધ્યાત્મ નયોનું સ્વરૂપ તથા તેનાથી વિરુદ્ધ નયા આભાસોનું સ્વરૂપ એ કહેવામાં આવશે. તો આપણે આજે અહીંયા સુધી પ્રશ્ન 92 પૂરો કરીએ છીએ, ત્યાં સુધીનો સ્વાધ્યાય રાખીએ છીએ. અને બધાને વિનંતી છે કે આજે જે કર્યું છે ફરીથી વાંચી જવું. જુઓ, આ નયોના ભેદ જે છે એના વિશ્લેષણ કરતા ન આવડે, જુદું કોઈ પણ વાક્ય આપીએ અને પછી આ કયા નયનો વિષય છે એટલું બધું ડિટેલમાં વિશ્લેષણ કરતા ના આવડે તો ચાલે, પણ એટલું તો સમજમાં આવવું જોઈએ કે આ નિશ્ચય નયનું કથન છે કે વ્યવહાર નયનું કથન છે, એટલું તો સમજમાં આવવું જ જોઈએ. ભેદ પડીને જે પણ વાત કરવામાં આવી હોય બધું વ્યવહાર નયમાં જાય. આત્માની વાત જો હોય અને એમાં ભેદ રહિત આત્માની વાત હોય એ જ નિશ્ચય નય થાય. આત્માની વાત હોય અને એમાં પણ જો ભેદ પાડવામાં આવે તો કેટલીક વખત જે છે તો એ વ્યવહાર નહીં બની જાય છે. અરે એટલે સુધી કે આત્માની વાત જે છે એને એક રૂપે નથી કહેવામાં આવતી તો પણ એ છે સત્ય, છતાં પણ એ શુદ્ધ નિશ્ચય નું કથન હોવા છતાં પણ જો એમાં બીજી રીતે કહેવામાં આવ્યું હોય છે સત્ય છતાં પણ તો પણ એને પણ કેટલીક વખત શાસ્ત્રમાં વ્યવહાર કહી દેવામાં આવે છે. એટલે ઘણી જગ્યાએ શાસ્ત્રના એવા વચન હોય છે એને સમજવા માટે થઈ અને આ બધી વાતો અહીંયા કરી છે. જો એક દાખલો આપું કે આપણે જયારે એમ કહીએ છીએ કે સમ્યક દર્શન થાય છે ત્યારે અનંત ગુણો જે છે એની બધી જ પર્યાયોનો અનુભવ થાય છે. હવે એ બધા ગુણો એમાં મુખ્ય ગુણ દર્શન ગુણ લઈએ કે જે દર્શન ગુણ છે કે જેના દ્વારા પ્રતિભાસ થાય છે, સામાન્ય અવલોકન થાય છે. હવે એ અવલોકન થયું અને એની સાથે બીજા ગુણો જે છે એની પણ પર્યાયો થઈ. દર્શન ગુણની પર્યાય શું થઈ? તો કે અવલોકન રૂપે થઈ. અને બીજા ગુણો જે રીતે એ જ રીતે બીજા સાથેને સાથે જે રહ્યા છે અનંત ગુણોમાં, એ સુખનો અનુભવ છે, શાંતિનો અનુભવ છે, સંતોષનો અનુભવ છે, વીર્ય, બધું જે છે એ બધા જ ગુણોની બધી એક એક પર્યાયો લેવામાં આવે તો એનો પણ એને અનુભવ થાય છે. પણ બધું એ અનુભવ જે થયો એને જાણ્યું કોણે? તો કે જ્ઞાને જાણ્યું. એટલે કે જ્ઞાન ગુણની એ સમયની પર્યાયમાં એ બધો અનુભવ જણાયો. જ્ઞાન ગુણની એ સમયની પર્યાયની અંદર બધો જ એ અનુભવ જણાયો, જાણવામાં આવ્યું જ્ઞાન ગુણની પર્યાયમાં. તો એને પણ વ્યવહાર કહી દીધો છે. બોલો કેમ? કે બીજા ગુણો છે એની પર્યાયને બીજો ગુણ જાણે છે, બીજા ગુણની પર્યાયમાં એ જણાય છે. એટલે બધા જ ગુણોની પર્યાય છે એ જ્ઞાન ગુણની પર્યાયની અંદર જણાય એટલે એ અપેક્ષાએ એને વ્યવહાર કર્યો. હવે પરમ સત્ય વસ્તુ છે છતાં પણ એને એ રીતે એ અપેક્ષાથી વ્યવહાર કહી દીધો. એટલે કેટલીક વખત શાસ્ત્રમાં એ રીતે વાતો આવે તો એમાં બહુ ઝીણવટ ભર્યો અભ્યાસ ન હોય તો કંઈ વાંધો નહીં. જ્યારે જે વાત આવી હોય ત્યારે તે વાતને સમજી લેવી. પણ સામાન્ય ખ્યાલ હોવો જોઈએ કે નિશ્ચય શું છે, વ્યવહાર શું છે, સત્ય શું છે, તેમાં ઉપચાર કરવામાં આવ્યો છે. કેટલીક વસ્તુ માત્ર ઉપચારથી કહેવામાં આવી હોય, આપણે વ્યવહારમાં પણ એ વાતને સમજીએ છીએ કે આપણે એમ પૂછીએ, માંદા માણસને જઈને પૂછીએ, હોસ્પિટલમાં જઈને પૂછીએ કે કેમ છો, તો ત્યારે એમ કે સારું છે, ઠીક છે. શું સારું છે? જો પેલા માણસ હોસ્પિટલમાં બેડમાં સૂતો છે તો પછી સારું ક્યાંથી હોય? સારું હોત તો તું તારા ઘેરે હોત. સારું નથી, છતાં એ કહે છે શું? સારું છે, ઠીક છે. આપણને કોઈ એમ પૂછે છે કેમ છો, તો આપણે કે મજામાં. શું મજા? તો કંઈ હોતી જ નથી, આપણે તો ચિંતામાં હોઈએ. શેરબજારની અંદર લાખ રૂપિયા ડૂબી ગયા હોય અને પછી આપણે એમને આપણને પૂછે છે કેમ છો, તો કે બસ મજામાં. તો ક્યાં મજા છે? ચિંતામાં ડૂબ્યા ક્યાંથી? એટલે એ બધાને આપણે શું કહીએ છીએ કે તો કહેવા ખાતર કહ્યું, એ બધો ઉપચાર છે. આપણે પણ એવા જ ઉપચાર કરીએ છીએ. કોઈને પૂછીએ છીએ કેમ છો અને કોઈને જવાબ આપીએ છીએ કે સારું છે, મજામાં, આનંદમાં. આ બધા ઉપચાર છે. એ કહેવા ખાતર, કથની એની એવી પદ્ધતિ ખાતર આપણે કરીએ છીએ ઉપચાર. તો એવું શાસ્ત્રમાં પણ કેટલાક ઉપચારો જે કરવામાં આવ્યા છે એને ઉપચાર સમજવા, એને પરમ સત્ય નહીં માની લેવું. પેલો પથારીમાં જે છે બેડમાં હોસ્પિટલમાં, તો એને આપણે એમ પરમ સત્ય નથી માની લેતા કે ખરેખર સુખી છે, સારો છે, સ્વસ્થ થઈ ગયો છે, એમ માની નથી લેતા. એને આપણે પૂછીએ કેમ છો તો કે સારું છે, તો આપણે એમ માની નથી લેતા કે એને ખરેખર સારું છે. સારું હોત તો એ હોસ્પિટલમાંથી બહાર આવી ગયો હોત. એટલે એ કેવું બરાબર આપણે સત્ય સમજીએ છીએ કે ના, હજી એને સારું નથી, એ હોસ્પિટલમાં રહ્યો છે, એનો અર્થ જ છે કે હજી એને સારું નથી. તો એ રીતે શાસ્ત્રમાં પણ જે વાત આવે છે એને આપણે એમ સમજવી જોઈએ કે આ કહેવામાં આવ્યું પણ એ કથન જે છે એ પરમ સત્ય નથી, એ પરમાર્થે સત્ય નથી. પરમ અર્થે, પરમાર્થે એટલે કે મોક્ષ માર્ગના અર્થે, મોક્ષ માર્ગની વાત કરતા હોઈએ, સાધક દશામાં હોઈએ ત્યારે એ સત્ય નથી. એ માત્ર વ્યવહારનું કથન છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, એ સંકિત છે, સમ્યક દર્શન છે, આપણે એમ જયારે કહીએ તો એ વ્યવહાર નહીંનું કથન છે. એને એમ સમજવું જ જોઈએ. માત્ર દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવાથી એ સંકિત થતું નથી એવી વાત બરાબર મનમાં આવવી જ જોઈએ. એ વાત એમ સમજવી જ જોઈએ. તો એ વાત અહીંયા છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ અને આવતી વખતે વધારે સ્વાધ્યાય કરીશું. જય જીનેન્દ્ર.